31/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઘટકોપરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 53.
પ્રયોજનભૂત ઉપદેશો છે આ પત્રમાં. જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય એ તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. ઉપર ટપકે જ્ઞાની પુરુષની ભક્તિનો વિષય લાગે, પણ તાત્વિક રહસ્ય આ વિષયનું ઘણું મોટું છે. જ્ઞાની પુરુષનો સમાગમ પ્રત્યક્ષ રહેતો હોય તો તેના જેવું ઉત્તમ એકેય નથી, પરંતુ અંતરાય રહેતો હોય, અંતરાય રહેવાના કારણો બંને બાજુ હોય છે. જ્ઞાની પુરુષ પોતે પણ ઉપલબ્ધ ન હોય એવી રીતે વ્યવસાયમાં કે કોઈ પણ પ્રકારે વ્યસ્ત હોઈ શકે, પોતાના ઉદયને અનુસાર પણ પોતે સમાગમ પ્રાપ્ત કરી ન શકે એવી પરિસ્થિતિમાં હોય. એ પ્રકારે જ્ઞાની પુરુષનો વર્તમાનમાં અભાવ હોય ત્યારે પણ કોઈ પણ પ્રકારે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં, એટલે તે વેળાએ વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, સંભાળવા અને વિચારવા યોગ્ય છે. એટલે પ્રત્યક્ષ જ્યારે સમાગમ થયો હોય તે સમાગમમાં તેમની દશા જે સમજાણી હોય, અવલોકી હોય, પોતાના જ્ઞાનમાં આવી હોય, એ વારંવાર એમની દશા નિરખવા યોગ્ય છે, સંભાળવા યોગ્ય છે અને વિચારવા યોગ્ય છે. નિરખવું એટલે પ્રત્યક્ષવત વિઝ્યુલાઇઝ કરવું, એને નિરખવું કહે છે. વેદાંતની પરિભાષામાં એને નિધિધ્યાસન પણ કહે છે. જેમ પોતાને કોઈ તીવ્ર રસે કરીને જે પ્રસંગમાંથી પસાર થયા હોય એ પ્રસંગ સાંભળે ત્યારે એ પ્રસંગ દેખાવા પણ લાગે છે, માનસપટ ઉપર એ પ્રસંગ દેખાય છે, સાંભળે છે, વિચારમાં આવે છે અને દેખાય પણ છે. અને તે વખતે તે પ્રસંગ સંબંધિતનો રસ છે એ વિશેષપણે આવિર્ભાવ થાય છે. નિરખવું એ આવિર્ભાવ થવાનું વિશેષ કારણ છે વિચારવા અને સંભાળવા કરતા. આ વિષયમાં પત્રાંક 172માં બહુ સુંદર વર્ણન આવ્યું છે કૃપાળુજીના પોતાના શબ્દોમાં. ₹250માં પાને છે, નીચે છેલ્લી બે લીટીથી. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, આંખથી ન કહ્યું, હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરીને નિધિધ્યાસન કરવા, નિધિધ્યાસન શબ્દ વાપર્યો છે, અને તેઓએ સંમત કરેલું સર્વ સંમત કર્મ, તેઓએ સંમત કર્યું હોય તેમાં પોતાની બુદ્ધિ લગાડવી નહીં. સંમત કરવાનો અર્થ એ છે મને કંઈક બીજું લાગે છે, એમને આમ લાગે છે પણ મને કંઈક બીજું લાગે છે, એ રીતે ન લેવું. વચનો જે છે એ તો એક એક વચન ઉપર એક એક કલાક નીકળી જાય એવા વચનો છે. વિશ્લેષણ કરીએ તો આટલા જ જે વચનો છે એ 2-3 કલાકના સ્વાધ્યાયનો વિષય છે. ચાલતો વિષયમાં તો ખાલી આપણે રેફરન્સ લઈએ છીએ, પુરવાર પર સંબંધ શું છે એટલું લઈએ છીએ. પણ એમ સત્પુરુષને એક દ્રષ્ટાંત લઈએ કે સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એમ કહ્યું છે. લીન થવું એટલે શબ્દનો લીનતાનો અર્થ એકાગ્રતા એવો સીધો સાદો અર્થ એવો થાય છે. પણ કેવી એકાગ્રતા? કે પોતાનું ભાન ભૂલાઈ જાય એવી એકાગ્રતા, એને સત્પુરુષની ભક્તિ કહે છે. એક વાર તો વર્તમાન પર્યાયને ભૂલી જાય ત્યારે લીન થયો એમ કહેવાય. સામાન્ય રસ આવે ભક્તિનો એ પ્રકાર અહીંયા લેવા જેવો નથી. એટલા માટે લેવા જેવો નથી કે આ બહુ મહત્વનો વિષય છે, એ સામાન્ય પરિણામનો વિષય નથી પણ કોઈ વિશિષ્ટ પ્રકારના પરિણામનો વિષય હોવાથી એનું મૂલ્યાંકન એમણે નીચેના શબ્દોમાં કર્યું છે આ વચનોનું. કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું રહસ્ય છે, પરમ રહસ્ય છે. જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું પરમ રહસ્ય છે. પરમ રહસ્ય એટલે ટોપ સિક્રેટ, આથી આગળ કોઈ સિક્રેટ નથી. એવું શું છે આની અંદર? આટલા વચનોમાં પરમ રહસ્ય આવી ગયું કે દર્શન મોહનો અનુભાગ તૂટી જાય છે, મિથ્યાત્વ ભાગવાની તૈયારી કરે છે અને મુમુક્ષુ જીવનો જે સંસાર છે એ સંસાર છૂટવાની તૈયારી થાય છે, અંદરથી મોક્ષના ભણકારા આવવા માંડે છે. એવું એ રહસ્ય છે એની અંદર. કાલે રાત્રિ સ્વાધ્યાયમાં થોડી વાત થઈ હતી કે નિર્મોહી પુરુષ પ્રત્યેનું મૂલ્યાંકન છે સત્પુરુષની ભક્તિ પ્રત્યે. અત્યંત ભક્તિ શબ્દ તો આવ્યો હતો ને એના ઉપરથી વાત ચાલેલી, ઉપરના પેરેગ્રાફમાં અત્યંત ભક્તિ શબ્દ હતો. અત્યંત ભક્તિ, પરાભક્તિ, ઐક્ય ભક્તિ ક્યારે આવે છે? કે એમના એમની દશા, એ દશાના વિષયભૂત એવું તેમના હૃદયમાં બિરાજમાન એવું પરમાત્મ તત્વ, એ બધાના દર્શનથી ઉપજેલી જે પરમેશ્વર બુદ્ધિ, એ મુમુક્ષુ જીવના દર્શનોને ખતમ કરે છે. દર્શનમાં જેવી મજબૂતમાં મજબૂત ભાવકર્મની અને દ્રવ્યકર્મની પકડ જીવ ઉપર બીજી એકેય નથી. અનંત સંસારનું કારણ હોય તો તે એક જ છે. એ અનંત સંસારને રખડાવનાર એવા ભાવને અને દ્રવ્યને બંનેને નિમિત્ત નિમિત્તિક સંબંધે દ્રવ્ય પણ છે. બીજા કર્મની પ્રકૃતિમાં એવું છે કે ઉદય હોય ને ભાવ ન પણ થાય, પણ મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જીવ મિથ્યા દ્રષ્ટિ જ હોય, નિયમ છે, તો જ એનો ઉદય થાય. નહીતર એ ઉપશમ થઈ જાય, કે ક્ષોપશમ થઈ જાય, કે ક્ષય થઈ જાય. એને તોડનાર પરિણામ કોઈ હોય તો આ કૃપાળુ દેવે લખ્યા એટલા વચનો છે. એટલા માટે એમ કહ્યું કે જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, ગુપ્તપણે સંઘરી રાખેલું. કેમ કે એમ જો કહી દઈએ તો જીવને ઊંધું પડવાનો પણ સવાલ છે કે જ્ઞાની થઈને જ્ઞાની માટે આટલી વાત કરે છે, કંઈક સ્પૃહા હશે. એમની નિષ્કામતામાં વિશે શંકા થઈ જાય, એમની નિષ્પ્રહતા વિશે શંકા થઈ જાય. નાની થઈને પોતે જ્ઞાની પુરુષ માટે આટલી વાત કરે એ બહુ મોટું સાહસ છે. દુનિયા એવી સિદ્ધિ સાદી નથી કે બધું સીધું લઈ લઈએ, ઉલટું જ લઈએ. પણ કેટલાક સુપાત્ર જીવોનો યોગ હતો કે જેમને શંકા સ્વપ્ને પણ ન પડે એવા સુપાત્ર જીવો હતા, તો એમણે હૃદય ખોલીને પણ વાત કરી છે. એટલે એમ કહે છે કે આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ, માત્ર સમ્યક દર્શન થશે ને તમને દર્શનમાં ઘટશે એમ નહીં, નફો કેટલો છે એ બતાવે છે. આ વેપારના અંતે નિર્વાણ પદનો લાભ છે, કહેવાની જરૂર નથી કે સમ્યક દર્શનથી માંડીને અધ્યાત્મની ઉપર ઉપરની બધી દશાઓ એમાં સમાઈ જાય છે. શ્રદ્ધવા યોગ્ય છે, ફરી ફરીને રૂચિએ કરીને ચિંતવવા યોગ્ય છે. એટલું જ નહીં, ક્ષણે ક્ષણે ને સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય છે, પરિણમન થવા યોગ્ય છે. એનું સમય સમયનું એ પરિણમન થવા યોગ્ય છે, ક્ષણ ક્ષણનું એ પરિણમન થવા યોગ્ય છે. એવું આ પરમ રહસ્ય છે. અને એ જ વાત સર્વશાસ્ત્રોએ કરી છે, સર્વ સંતોએ ના હૃદયમાંથી નીકળેલી છે. અને ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો, એટલે જિનેન્દ્ર પરમાત્માનો, જૈન પરમેશ્વરનો મર્મ પામવાનો, એમના ઘરનો મર્મ પામવાનો આ મહામાર્ગ છે. બીજા બધા સાધનો એની પાસે ગૌણ છે, એટલે એને અહીંયા મહામાર્ગ કહ્યો છે. એનો સંક્ષેપ અહીંયા લીધો છે એમને એ જ વિષયનો, કે જ્ઞાની પુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નિરખવા, એમની દશાને પણ નિરખવી. એ દશા જેના દ્વારા વ્યક્ત થાય છે, ચેષ્ટા છે એ અંતરંગ દશાની અભિવ્યક્તિ કરે છે, એટલે એમની ચેષ્ટાને અને વચનોને નિરખવા. આ એક દ્રષ્ટિ માગે એવો વિષય અવશ્ય છે. સર્વસાધારણને જ્ઞાની પુરુષના દર્શનથી, એમની ચેષ્ટાથી એમની અંતરંગ દશા સમજાય એવું સંભવ નથી. અને એવું સંભવ હોત તો મોક્ષ આટલો દુર્લભ ન હોત, નિર્વાણ પદ આટલું દુર્લભ ન હોત. એ વાત તો 689માં કરી છે. જ્યાં જ્ઞાની પુરુષની વાણી અને અજ્ઞાનીની વાણીનો તફાવત લીધો છે. સર્વજીવોને, એટલે સામાન્ય મનુષ્યોને, જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, તે વાત યથાર્થ છે. બીજા પેરેગ્રાફમાં પહેલી લીટી છે. વાણી તો વિશેષપણે ભાવની અભિવ્યક્તિ કરે છે, ચેષ્ટા તો એથી સૂક્ષ્મ છે. મુખાકૃતિની અથવા શરીરાદિની ચેષ્ટા એથી સૂક્ષ્મ પડે છે, અને નેત્રના ભાવ તો એથી પણ સૂક્ષ્મ પડે છે. પણ જેની નજર છે એવા સુપાત્ર જીવોને તો એ નિર્વાણ પામવાનું નિમિત્ત પડે છે. નિર્વાણ પામવાનું એ કારણ પડે છે, નિર્વાણ પામવાનું એ અંતરંગ કારણ પડે છે, બાહ્ય કારણ નથી પડતો. શું નિયમસાર શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદ આચાર્યએ એ વાત કરી છે, સત્પુરુષને અંતરંગ કારણ કયા છે. એવા જે શાસ્ત્રમાં શાયિક આદિ ચાર ભાવો પરદ્રવ્ય પરભાવને હે કયા છે, એ જ શાસ્ત્રની અંદર પંચરત્ન જેવી પાંચ ગાથાઓમાં એક ગાથામાં સત્પુરુષને અંતરંગ કારણ કહ્યું છે. બાહ્ય હોવા છતાં અંતરંગ કારણ કહ્યું છે. આ એક રહસ્યભૂત વિષય છે, એટલા માટે એમ કહ્યું છે કે લોકો એનું મૂલ્યાંકન સમજતા નથી. તો નથી સમજતા તો એનો દંડ ભોગવવો પડે છે, અને સમજે તો અનંતકાળમાં એક વાર પણ જો સમજે તો એનો છૂટકો થઈ જાય. અનંતકાળમાં પરિભ્રમણ કરતા આ જીવે તીર્થંકર દેવથી માંડી, નિર્ગ્રંથ ગુરુથી માંડી અને અનેક સત્પુરુષોનો અનંતવાર સમાગમ પ્રાપ્ત કર્યો છે, પણ અંતરંગ દશાથી એક વાર પણ ઓળખ્યા નથી કોઈને. ત્રણમાંથી એક, ત્રણ સજીવન મૂર્તિ હોય શકે, ત્રણમાંથી કોઈને એક વાર પણ સમ્યક્ત્વપણે પણ જો ઓળખે. સર્વજ્ઞને સર્વજ્ઞપણે ઓળખવા તો બહુ કઠણ છે, પણ સર્વજ્ઞને સમ્યક્ત્વપણે પણ જો ઓળખે તો તેનું બહુ મોટું મહત્ફળ છે. નહીતર સર્વજ્ઞની સર્વજ્ઞ તરીકે કરેલી ભક્તિનું કાંઈ ફળ નથી. એ કૃપાળુદેવનો પત્રાંક 504 બોલે છે. બહુ સરસ વિષય લીધો છે. વિષય થોડો ગૂઢ પડે એવો છે, ત્યાં કઠિન પડે એવો છે, પણ સર્વજ્ઞદેવને પણ સમ્યક્ત્વપણે ઓળખે, સ્વભાવથી ઓળખે તો એનું મહત્ફળ છે, એટલે કે એનું ફળ નિર્વાણ પદ છે. એમ સત્પુરુષને તો બીજો બાહ્ય ત્યાગ નથી હોતો, તો પણ સમ્યક્ત્વપણે એને ઓળખે તો જે સર્વજ્ઞને ઓળખ્યા એ જ પ્રકાર અહીંયા સત્પુરુષમાં ઉત્પન્ન થયો અને એનું ફળ નિર્વાણ પદ છે. આટલું ઓળખાણનું બહુ મોટું ફળ છે અને એટલા માટે એને 751માં પ્રથમ સંકેત કહ્યું છે, પહેલું સંકેત કહ્યું છે, અથવા સમ્યક્ત્વનું એ પ્રત્યક્ષ કારણ છે. ભાવિ સમ્યક્ત્વનું એ પ્રત્યક્ષ કારણ છે. કારણ ગણી પ્રત્યક્ષ 17મી ગાથા લીધી આત્મસિદ્ધિ શાસ્ત્ર. એટલે એ વાત અહીંયા અપેક્ષિત છે કે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમનો અંતરાય રહેતો હોય અને જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ હોય તો તેમની દશા, તેમની ચેષ્ટાને વારંવાર નિરખવા, તેમના વચનો, જે વચનો એમની દશાને વ્યક્ત કરે છે એને પણ વારંવાર નિરખવા, વારંવાર રૂચિથી સંભાળવા અને વિચારવા યોગ્ય છે. ઘરમાં એક બાળક જન્મે છે, 6-12 મહિને બોલે છે ત્યારે એક બે અક્ષર બોલતો થાય છે, પહેલું વહેલું બા મા પા એવું કાંઈ એક અક્ષર છે. તો એ બોલતા શીખેલા બાળકને વારંવાર સંભાળે છે એના ઘરના સભ્યો, જુઓ આ તો આમ બોલે છે, જુઓ આ તો આમ બોલે છે, ભલે તોતડું બોલે છે તોય કાંઈ ચોખ્ખું તો બોલે નહીં. શા માટે? એવી તોતડી ભાષા ઉપર પણ આટલું બધું શા માટે? કે એના ઉપર પ્રેમ આવે છે. એ બાળક ઉપર પ્રેમ છે, બાળકની નિર્દોષતા ઉપર પણ પ્રેમ છે, એમાં પોતાપણાને લઈને પણ પ્રેમ છે, મોહને લઈને પણ છે. એ વાત પ્રેમ છે એટલે કે નિર્દોષ પ્રેમ છે એમ નથી કહેવું, રાગ છે એને અહીંયા પ્રેમ કહેવામાં આવે છે. પણ જ્ઞાનીઓ પ્રત્યે એવો મોહ કોઈ દી થયો એમ કહે છે. 187માં કહ્યું કે આ એક જગતની વિચિત્રતા છે કે જીવોને મહાત્માઓ પ્રત્યે પ્રેમ થતો નથી. 187માં એ વાત લીધી છે. કેમ થતો નથી? કે મારું કલ્યાણ, આત્મકલ્યાણ, શાશ્વત આત્મકલ્યાણ થાય એવો આ પ્રસંગ છે એવું મૂલ્યાંકન જીવને ખરેખરું થવું જોઈએ, તે ખરેખરું મૂલ્યાંકન નથી થયું. ઉપર ઉપરથી ચાલ્યો છે. એ વારંવાર સંભાળવા યોગ્ય છે. એટલે જેને સત્પુરુષ પ્રત્યે અહોભાવ હોય તેને સાંભળ્યા વિના રહે નહીં, વિચારમાં આવ્યા વિના રહે નહીં. સાંભળે જ, વિચારમાં આવે જ, આવવા યોગ્ય છે એટલે એમ જ થાય, બીજી રીતે થાય નહીં. વળી તે સમાગમના અંતરાયમાં પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. આ વિશેષ સૂચના છે કે સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમ હોય ત્યારે તો અંતર બાહ્ય વાતાવરણ બદલાઈ જાય છે, પણ પોતે પ્રવૃત્તિના પ્રસંગોમાં હોય અને તેને લઈને અંતરાય પડ્યો હોય, સમાગમ ન થતો હોય, તો તે પ્રવૃત્તિના પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો એવી સહજાકાર પ્રવૃત્તિ છે. જીવ જો સાવધાની ન રાખે તો પ્રવૃત્તિમાં એટલા રસથી એ પરિણમી જાય છે કે જે કાંઈ સત્સંગ ઉપાયસો હોય એને ધોવાતા મિનિટો જ લાગે છે, સેકન્ડો જ લાગે છે, એથી વધારે વાર લાગતી. દીર્ઘકાળ સુધી ઉપાસેલો એવો સત્સંગ તીવ્ર રસે કરીને પ્રવૃત્તિના પ્રસંગમાં પરિણમતા ક્ષણમાત્રમાં ધોવાઈ જાય છે. એટલે જીવે અત્યંત સાવધાની રાખવી, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. અત્યંત સાવધાનપણું એટલે અત્યંત જાગૃતિ રાખવી ઘટે છે. અત્યંત જાગૃતિ રાખવી કે મારે મારું આત્મકલ્યાણ કરવું છે એના બદલે અકલ્યાણ થવાના પ્રસંગો છે, એટલે અત્યંત જાગૃત રહેવું યોગ્ય છે. જે કાંઈ પ્રયોજનભૂત ભૂલ છે એ આ જગ્યાએ છે. કે જ્યાં પોતાના આત્માને અકલ્યાણ થાય એ જગ્યાએ જીવની જાગૃતિ નથી હોતી. પછી તો કલ્યાણ થાય એમાં જાગૃતિ આવવી મુશ્કેલ પડે છે, કલ્યાણના પ્રસંગમાં પણ જાગૃતિ આવવી મુશ્કેલ પડે છે. જો જીવને દ્રઢ મોક્ષેચ્છા પ્રગટી હોય તો, યથાર્થ મુમુક્ષુપણું આવ્યું હોય તો, અને સત્પુરુષનો સમાગમ ખરી ભાવનાથી આત્મકલ્યાણની ભાવનાથી કર્યો હોય તો એને આત્મજાગૃતિ આવે આવે ને આવે જ, ના આવે એવું ન બને. અને નહીંતર આત્મજાગૃતિ ના આવે, પાછળથી વિચાર આવે એ કાંઈ ફળીભૂત થતું નથી. એ પ્રસંગોમાં અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે. કારણ કે એક તો સમાગમનું બળ નથી, સમાગમનું બળ હોય ત્યારે તો પરિણામમાં ઉદાસીનતા વિશેષ પ્રકારે હોવા યોગ્ય છે, રહેવા યોગ્ય છે. પણ જ્યારે સમાગમ ન હોય ત્યારે એ ઉદાસીનતા ઘટેલી હોય, અને પ્રવૃત્તિના પ્રસંગોમાં કેટલાક પ્રકારની અપેક્ષાઓ સહિત પ્રવૃત્તિ ચાલતી હોય છે કે આ પ્રવૃત્તિ કરીએ અને એમાં આમ સફળ થવાય તો ઠીક, નિષ્ફળ ન થવાય તો ઠીક, એમાં તીવ્ર રસ થવો, એ જીવની અનાદિની સહજાકાર પ્રવૃત્તિનો અભ્યાસ છે. અભ્યાસ છે એટલે શું? ત્યાં કંઈ ચોપડી લઈને અભ્યાસ થોડો કરે છે, પ્રવૃત્તિ કરે છે ત્યારે ઉલટી પ્રેક્ટિસ છે. અહીંયા અભ્યાસ છે એ પ્રેક્ટિસના મહાવરાના અર્થમાં છે. ઉલટો મહાવરોનો ઉલટી પ્રેક્ટિસ ઘણી છે. ઊંધું પડવું હોય તો એ સહજ થઈ ગયું છે, ઉલટું જવું હોય તો સહજ થઈ ગયું છે. એટલા માટે ઉલટો પ્રયોગની સામે સુલટો પ્રયોગ અપેક્ષિત છે. શું કે છે? અનાદિનો અભ્યાસ છે એટલે પ્રેક્ટિસ છે જેની, એવી સહજાકાર ઉદયની પ્રવૃત્તિ છે, સહજ થઈ ગયેલી, એમાં કોઈ પુરુષાર્થને કરવો પડે એવું નથી લાગતું રસ લેવા માટે, એ તો સહેજે સહેજે થઈ જાય છે. તો સહેજે સહેજે થઈ જાય છે એમાં જાગૃતિ ન હોય તો અટકે કેવી રીતે? ન અટકી શકે. એટલે ઉલટી પ્રેક્ટિસની સામે સુલટી પ્રેક્ટિસ જોઈએ. વિષય તો એટલા માટે વિચારવા યોગ્ય છે કે મુમુક્ષુ જીવ જે વર્તમાનમાં તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, સત્પુરુષોના વચનામૃતનો અભ્યાસ કરવામાં આવે છે, એવા જીવો વાંચન કરે છે, શ્રવણ કરે છે, ચિંતન કરે છે, પરસ્પરમાં એની ચર્ચા કરે છે, આ બધો પ્રકાર ચાલે છે. અને એ બધા પ્રકારની મર્યાદા શું છે પરિણામની, એમ જો વિચારવામાં આવે તો એ વૈચારિક ભૂમિકાની મર્યાદામાં બધી પ્રક્રિયા થાય છે. વાંચવાની, વિચારવાની, સાંભળવાની, એ બધી પ્રક્રિયા છે એ વૈચારિક ભૂમિકાની મર્યાદામાં સમાવેશ પામે છે. હવે જે વિપરિણામ જીવમાં થાય છે, જીવને નુકસાન થાય છે, આત્મકલ્યાણ થતું નથી ને અકલ્યાણ સધાઈ જાય છે, એના માટે એને વિચારણા નથી કરવી પડતી. એ એવી સહજાકાર પ્રવૃત્તિ છે, કૃપાળુદેવના શબ્દોથી લઈએ તો, કે જીવ સહેજે સહેજે એમાં પરિણમન કરી લે છે. એટલે એ પ્રયોગાભ્યાસ એનો ઉલટો છે. તો ઉલટા પ્રયોગની સામે સુલટો પ્રયોગ જોઈએ, ઉલટા વિચારની સામે સુલટો વિચાર જોઈએ. લાકડી લઈને કોઈ મારવા આવે ને તમે સામે લાકડી રાખો તો વાંધો નહીં, પણ તરવાર લઈને મારવા આવે તો લાકડી નકામી પડે. એમાં તરવારની સામે તરવાર જોઈએ, પિસ્તોલની સામે પિસ્તોલ જોઈએ, પિસ્તોલની સામે તરવારે કામ ના આવે. પછી એમ વિચારની ઉલટા વિપરીત વિચારની સામે અવિપરીત સુલટો વિચાર કામ કરે અવશ્ય, પણ ઉલટી પ્રેક્ટિસની સામે વિચાર એટલો કામ નહીં કરે. ઉલટી પ્રેક્ટિસની સામે વિચાર એટલો સમર્થ નથી કે પ્રેક્ટિસને બંધ કરાવી દે, વારંવાર ભૂલ થવાની, પછી ફરિયાદ કરે. વ્યાપક ફરિયાદ એ છે આજે મુમુક્ષુ જગતની કે ઘણું વાંચીએ છીએ, ઘણું વિચારીએ છીએ, વાંચતા વિચારતા ચિંતન કરતા વર્ષો ગયા અને જીવનનો ઉત્તરાર્ધ સંધ્યાકાળ આવી ગયો, હવે શું કરવું, આ સમસ્યા થાય છે. અને હજી પણ કાંઈ પારમાર્થિક લાભ થયો નથી એ વાત નક્કી છે. કરવું શું? મનુષ્યભાવ જેવો મનુષ્યભાવ પૂરો થતા વાર નહીં લાગે, એની સામે આ વાત છે. કે ઉલટા વિચારની સામે ઉલટા વિચારે થોડું કામ કર્યું છે તો બહુ ઉલટા વિચાર તમને ન આવે, પણ એથી કાંઈ સંતોષ પામવા જેવું નથી. જે ઊંધો અભ્યાસ ચાલે છે પરિણમનનો, પ્રેક્ટિસ ઊંધી ચાલે છે એની સામે ઉલટી પ્રેક્ટિસ કેટલી ચાલે છે એટલું જ સફળ થવા માટે જરૂરી છે. એટલે માત્ર વાંચન વિચારથી સંતોષ નહીં પામતા, જે વાંચન વિચારથી સમજાયું છે એ સમજણને પરિણમનમાં લાગુ કરવા માટેનું બળ હોવું જોઈએ, અને એ પરિણમનને બળવાનપણે, એ સમજણને બળવાનપણે પરિણમનમાં લાગુ કરવી જોઈએ, તો જ સવળી પ્રેક્ટિસ શરૂ થાય કે ચાલુ થાય, અને તો જ ઊંધી પ્રેક્ટિસ છે એ છૂટે, નહીં તો છૂટવાનો કોઈ ઉપાય નથી. વાંચન વિચારથી કામ પૂરું નહીં થાય, એ અપર્યાપ્ત પ્રક્રિયા છે, પર્યાપ્ત પ્રક્રિયા નથી એમ કહેવું છે. જો કે વાંચન વિચારની ભૂમિકામાં પણ એક ફેક્ટર જો ઊભો એવો થાય કે આત્મકલ્યાણની અત્યંત ભાવના સાથે અથવા દૃઢ મોક્ષેચ્છાપૂર્વક સત્પુરુષના વચનામૃતો કે તત્વજ્ઞાનનો અભ્યાસ જે થાય, તો એ એક પ્રેરક બળ છે કે જે વિચાર પ્રેરાઈને આગળ જતા પ્રેક્ટિસમાં મહાવરામાં પરિણમન કરી જશે. તેથી યથાર્થપણે વાંચન વિચાર જો વિચારવામાં આવે તો એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, કે અત્યંત ભાવના સાથે હોય તો પરિણમનમાં આવવાનો અવકાશ છે. ભાવનાની ખામી હોય તો એ માત્ર વૈચારિક ભૂમિકાની મર્યાદામાં અટકી જવાનું થશે, ત્યાંથી પછી આગળ ચાલવા માટે શું કરવું એક નવી સમસ્યા ઊભી થઈ જશે. હવે કરવું શું? સમજાણું તો ખરું, લાગે છે બધું સારું, પણ કરવું શું? આપણું કામ તો થતું નથી, આ સમસ્યા ઊભી થવાની. એટલે એ જે અત્યંત સાવધાનપણું છે એ અત્યંત આત્મકલ્યાણની ભાવનાવાળાને જ હોય છે, એ વાત એની અંદર ગર્ભિત છે, અને તો જ આત્મજાગૃતિ અથવા સાવધાનપણું રહે, અત્યંત સાવધાનપણું રહે, ઉપર ઉપરથી નહીં, અને તો જ એ સહજાકાર પ્રવૃત્તિ ઉપર ઘા પડે અને એ ક્ષીણ થવાનો, પરિક્ષીણ થવાનો પ્રસંગ આવે. આ એક જીવના પરિણમનની વિચારવા જેવી પ્રયોજનભૂત એવી સાઈડ છે. માત્ર સ્વાધ્યાય આદિ કરવો, સત્સંગ આદિ કરવો એ પોઝિટિવ એપ્રોચ છે, પણ ઉદયના પ્રસંગોમાં કેવી રીતે પ્રવર્તવું એનું બહુ સુંદર માર્ગદર્શન અહીંયા છે, અને એ નેગેટિવ સાઈડ પણ સાથે સાથે જ સંભાળવી ઘટે છે. પોઝિટિવ અને નેગેટિવ સાઇમલ્ટેનિયસલી કામ કરવા જોઈએ, એક સાથે કામ કરવા જોઈએ, બે પડખા સુધરવા જોઈએ. માત્ર વાંચન વિચાર આવરણ પ્રાપ્ત હોય છે અને તે કારણથી જીવ આવરણને પ્રાપ્ત થાય છે, એવી સાવધાની બેસાવધાનીમાં સાવધાની રહિત પ્રવૃત્તિને લઈને જીવને આવરણ આવે છે. કયું વગર આવરણ આવે છે? અધ્યાત્મ દશાની સમીપ ન જઈ શકે એવું આવરણ આવે છે. સામાન્ય રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય મુનિ એ બધાના આવરણનો આપણને અભ્યાસ છે, પણ અધ્યાત્મ શાસ્ત્રમાં એક નવી વાત આવે છે, પંચાધ્યાયી કરીને શાસ્ત્ર છે, એમાં સ્વાનુભૂતિ આવરણ કરીને આવરણ દીધું છે. કેવું? સ્વાનુભૂતિને આવરણ થાય એવું આવરણ આવે છે. એટલે કે આત્મા પ્રયોગાભ્યાસ ન કરી શકે એવું આવરણ આવે છે. એ ઉપર અત્યંત સાવધાનપણું હોય તો, અને અત્યંત સાવધાનપણું અત્યંત ભાવનાથી અત્યંત જાગૃતિપૂર્વક હોય તો તો આવરણ ના આવે, નહીં તો આવરણ આવ્યા વિના રહે નહીં. હવે એ બધા પ્રવૃત્તિના કાર્યો કેવા કેવા હોય છે? ઘરના કાર્યો જ્ઞાતિનું, ઘરનું કે બીજા તેવા કામોનું કારણ પડે. ઘરના કાર્યો હોય છે, આજે એક તાવડી 13 વાના નહીં પણ હવે 113 વાના માગે છે, પેલા તેરવાના તાવડી તેરવાના માગે છે, ગુજરાતીમાં કહેવત હતી, પણ અત્યારે હવે તેરવાના નથી કોઈના રસોડામાં. તો ઘરનું કામ પણ એટલું પડે છે, જ્ઞાતિનું એટલે વ્યવહારિક કામ પણ એટલું પડે છે, કેમકે દીકરા દીકરી બીજા સંબંધો આ તે કે એવા કોઈ પણ કામોનું કારણ પડે. ઉદાસીન ભાવે પ્રવર્તન ઘટે છે, કે શું જાણીને, પ્રતિબંધરૂપ જાણીને, કેવું કારણ પડે? ઉદાસીન ભાવે પ્રતિબંધરૂપ જાણીને પ્રવર્તન કરવું ઘટે છે. ઉદાસીન ભાવે, નીરસ ભાવે. નીરસતા કેવી રીતે આવે એ સાથે સાથે બે શબ્દ લઈ લીધા છે, કે પ્રતિબંધનું કારણ જાણીને, પ્રતિબંધરૂપ જાણીને. એને જીવનો આ સ્વભાવ છે કે જ્યાં એને નુકસાન થાય ત્યાં એની હોશ ન હોય, નીરસ થઈ જાય, એનો રસ ઉડી જાય. ખબર પડવી જોઈએ કે મને નુકસાન છે. ઘરે પાણીનું માટલું ફૂટી ગયું હોય, પાણી હાલ્યું જતું હોય, તો જો વિચાર કરે છે કાંઈ નહીં, જોશું હોય પછી કંઈક હરકું કરવું હોય તો કરશું. પાણી પણ જવા દેવું નથી, ઘી જવા દે. પાણીનું નુકસાન પણ કોઈને વેઠવું નથી. એ ઘી ઢોળાતું હોય તો વિચાર કરે કે ભાઈ જોશું હવે હમણાં, પછી હમણાં જવા દઉં, પછી કંઈ વિચાર આવે ત્યારે બીજા વાસણમાં લઈ લેશું. નુકસાન જોવે કે તરત જ એને બંધ કરવાની વૃત્તિ આવે છે. આ જીવનો સ્વભાવ છે. એમ ઉદય પ્રસંગોમાં ઘરનું, જ્ઞાતિનું કે બીજા કોઈ પણ કારણ પડે એ પ્રતિબંધ છે એમ જાણીને ઉદાસીન ભાવે નિરસ પરિણામે પરિણમવું ઘટે છે. આ મુમુક્ષુની ભૂમિકાનો નિર્વેદ છે, અથવા મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય છે. મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય નથી કે દુકાન ધંધો બાળી છોકરા છોડીને જંગલમાં વીરો જાય. મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય નથી, એ મુનિદશાનો વૈરાગ્ય છે. એ જ્ઞાન દશામાં ઘણો આગળ વધ્યા પછી સત્ય સાતમા ગુણસ્થાને આવે ત્યારે એ વાત છે. અત્યારે કોઈ જ્ઞાની એમ કહેતા નથી કે તમે દુકાન છોડી દો ને તમે ઘર છોડી દો ને તમે બધું છોડી દો. આત્મકલ્યાણ કરવું હોય તો તમારે બધો ત્યાગ કરવો પડશે. ઘરમાં ટીવી ન જોઈને, સોફા સેટ ન જોઈને, તિજોરી ન જોઈએ ને દુકાન બંધ કરી દે, એવું કાંઈ નહીં કહે. એટલું જરૂર કહેશે કે એ બધું એની જગ્યાએ ભલે રહ્યું, તારી જગ્યાએ તું ફેરફાર કર. ક્યાં ફેરફાર કર? એકવાર એવો પ્રસંગ બન્યો, હું નાની ઉંમરના ભાઈઓ બહેનો ચર્ચા માટે આવેલા. હવે અત્યારે તો મોડર્ન લાઈફમાં બધા જીવતા હોય એ રીતે જીવતા હોય છે. એમના જે વડીલો હતા, એમના માતા પિતા, એ બધા સંપર્કના હિસાબે એમ કહ્યું, ભાઈ આ સમજવા જેવો વિષય છે, તમારે લોકોને પણ સમજવા જેવો છે. અમે મોટી ઉંમર નથી, આ માટે સ્વાધ્યાયમાં સત્સંગમાં જઈએ છીએ એમ તમે ન માનતા. આ તો કંઈક વિચારવા જેવો વિષય છે ને, તમે લોકો બુદ્ધિશાળી છો. છોકરાઓ એવા તૈયાર હતા કે લાખો કરોડોનો વહીવટ કરી શકતા હતા, ને એમને નિવૃત્ત કરી દીધેલા કે ભાઈ તમે તમારે જે કરવું એ કરો, અમે બધું સંભાળીએ છીએ ધંધો. ને સારી રીતે સંભાળતા હોય, બુદ્ધિવાળા માણસો હોય, એનું ધ્યાન ખેંચો. આ તો તમારે પણ સમજવા જેવું છે. તમે એને એમ કહો તમારે આ ત્યાગ કરો ને આ ત્યાગ કરો, તો એને કોઈ રીતે ગળે ઉતરે નહીં. સમજ્યા વગર હું ત્યાગ કરવો ને કેવી રીતે કરવો, અને કરવામાં પરિણામ કેવી રીતે કામ કરે, ત્યાંથી શરૂ કરવું પડ્યું. બધી ચીજો ઘરની, દુકાનની, જે બધું જ ઘરની દુકાન જ્યાં જે છે એમને એમ રહેવા દો, એને અડવાની જરૂર નથી, તમારે આગુ પાછું કરવાની જરૂર નથી. અંદરથી હિત અહિતના વિષયને વિચારીને, અભિપ્રાયને, સાચા અભિપ્રાયને, યથાર્થ અભિપ્રાયને તૈયાર કરવાની આ ભૂમિકા છે. એમાંય ખાસ કરીને સુખ દુઃખના વિષયમાં જે કાંઈ નિર્ણયો છે, જે કાંઈ અભિપ્રાય છે, જે અધ્યાત્મ દ્રષ્ટિએ મિસકોન્સેપ્ટ કહેવાય છે, તમારે ફક્ત તમારે તમારા મિસકોન્સેપ્ટને બદલવાના છે. અને એ વિચાર એને સમજીને બદલી શકાય એવું છે કે ભાઈ આમાં ભૂલ થાય છે કે નહીં, આમાં આપણે છેતરાઈ જઈએ છીએ કે નથી છેતરાતા. તમે બુદ્ધિવાળા હોવા છતાં છેતરાઈ જાઓ તો એ તો લાંછન કહેવાય, કે આપણે બુદ્ધિવાળાને કોઈ છેતરી જાય? પણ જીવ છેતરાય છે. ક્યાં છેતરાય છે? કે જ્યાં સુખ નથી ત્યાં એને સુખ લાગે છે, જ્યાં સુખની ગંધ પણ નથી ત્યાં એને સુખ લાગે છે. એક મહત્વનો અને પ્રયોજનભૂત વિષય છે. એના ઉપર જે વિચાર કરે તો પહેલા અંદરથી ફરે. અંદરથી ફરવાની પહેલા જરૂર છે. અંદરથી ફેર્યા વિના બહારના ત્યાગને, બહારના ફેરફાર કરે તો ટકશે કોના આધારે? એ ત્યાગ કોના આધારે ટકશે? અનાદિની જે જીવની ચાર સંજ્ઞા છે એ તો હજી ગઈ નથી. એ ચારેય સંજ્ઞાના ચારેય ઈચ્છાના વિષયભૂત પદાર્થો, એ પદાર્થોના પરિણામને દબાવે એ ક્યાં સુધી દબાયેલા રહેશે કે નહીં રહી શકે? ગમે ત્યારે ઉછળીને બહાર આવી જશે. સમ્યક પ્રકારે એનું ઉપશમન કરવા યોગ્ય છે. એનું દમન કરવા યોગ્ય નથી, પણ ઉપશમન કરવા યોગ્ય છે. અને એ સમ્યક પ્રકારે કરવા યોગ્ય છે. એટલે અહીંયા કહે છે કે એ પ્રતિબંધરૂપ જાણીને, એટલે મને કેવી રીતે નુકસાન કરે છે એમ જાણવામાં આવે તો એ પરિણામ પ્રત્યે ઉદાસીન ભાવ સહજ આવે. નહીંતર આપણે વાંચ્યું હોય કે આ તો કૃપાળુદેવનો ઉપદેશ છે કે ઉદાસીન ભાવે આપણે પ્રવર્તવું, પણ એ ઉદાસીનતા લાવશે કયા આધારે? ઉદાસીનતા આવવાનું આધાર બિંદુ શું છે એ વાત મહત્વની છે. ખરેખર તો એ પ્રતિબંધરૂપ જાણીને, એટલા શબ્દો જે મૂક્યા છે એ આત્માને નુકસાન કરે છે, આવરણ કરે છે, એ વાત પોતાને પ્રત્યક્ષપણે ભાસવી જોઈએ, લાગવી જોઈએ. વિચારવી જોઈએ નહીં, પણ એ ફીલ થવું જોઈએ, લાગવું જોઈએ. એ રીતે એ પ્રવર્તન કરવું ઘટે છે. બહુ સરસ આ પેરેગ્રાફ લીધો છે કે જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવે છે તે ધાર્મિક પ્રવૃત્તિઓની નિષ્ફળતાનું કારણ આ જગ્યાએ રહેલું છે. કે ઉદય પ્રવૃત્તિમાં બધું એમને એમ રાખે, આ બધું વાંચ્યું વિચારીને જેવા ઘર દુકાનમાં દાખલ થયા કે પરિણામ આખું વાતાવરણ અંદરનું બદલાઈ જાય. પરિણામનું અંદરનું વાતાવરણ, એટલો સ્નેહ, એટલો પ્રેમ, એટલી રાગને એટલી રુચિથી રસથી પ્રવર્તે. એટલે અહીંયા જે કાંઈ સાંભળ્યું વાંચ્યું હોય ને થોડી ઘણી અસર આવી હોય એ તો પહેલી સેકન્ડોમાં, શરૂઆતની મિનિટોમાં જ ખલાસ થાય. પછી તો કેટલું આવરણ આવે અને કેટલું નુકસાન થાય એ તો એને ખબર પણ ન પડે, એનો હિસાબ પણ એની પાસે નથી. એટલે આ એક જે પાસું છે ઉદયનું એ સંભાળવા જેવું છે અને એ મુમુક્ષુ જીવ માટે ઘણું જ પ્રયોજનભૂત છે એમ સમજીને અહીંયા નિરૂપણ કરેલું છે. એવું વિશેષ માર્ગદર્શન છે કે તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. ઉદયના કાર્યો ઘરના હોય, દુકાનના હોય, જ્ઞાતિના હોય, સમાજના હોય કે કોઈ પણ પ્રકારના હોય, તેને મુખ્ય કરીને પ્રવર્તન કરવું ઘટતું નથી. ગૌણ કરીને પ્રવર્તન કરવું ઘટે છે એમ એમાં આવી જાય છે. તો આ એક બહુ જ સુંદર માર્ગદર્શન કૃપાળુદેવનું છે અહીંયા. કેમ કે અહીંયા પ્રશ્ન એ ઉઠવા યોગ્ય છે કે જે આ ઘરના ને સમાજના કે જ્ઞાતિના કે કાર્યો ઉદયમાં આવે છે, જેને જે પ્રારબ્ધ હોય એ પ્રકારે, એ પ્રવૃત્તિ તો કાંઈને કર્યા વગર ચાલે એવું નથી. ને જે પ્રવૃત્તિ કરે છે તો પ્રવૃત્તિ કરે અને ઉદાસીન ભાવે કરે તો નુકસાન સમજાય તો ઉદાસીન ભાવે કરે. અને બીજું એક મુખ્ય ગૌણતાનો એક પાસું છે એને ઉદાસીનતા લાવવામાં, એને ગૌણ કરી નાખવું. જેને આત્મકલ્યાણ મુખ્ય થયું છે એને ઉદય ભાવ ગૌણપણે પ્રવર્તવામાં સહેજ બને છે, વગર મહેનતે. એક એને આત્મકલ્યાણની મુખ્યતા આવવી જોઈએ કે આવવી ઘટે છે. એકની મુખ્યતામાં બીજું બધું ગૌણ થાય એ સહજ છે. જો એ મુખ્યતા ન આવી તો ઉદય ભાવની મુખ્યતા થયા વિના રહેશે નહીં. ચેન્જ ઓફ પ્રાયોરિટી, કોને પ્રાયોરિટી આપવી છે? આત્મકલ્યાણને કે આત્મકલ્યાણ સિવાય જે બીજું ઉદય પ્રમાણેનું પ્રારબ્ધ અનુસારનું બાહ્ય જીવન છે એને? બસ બે જીવન છે, એક અંતરંગ જીવન છે આત્મકલ્યાણનું ને એક બાહ્ય જીવન છે જેમાં આત્માનું અકલ્યાણ થાય છે. અનાદિથી બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય જીવનની મુખ્યતામાં રહીને ધાર્મિક પ્રવૃત્તિ કરી છે માટે નિષ્ફળ ગઈ છે. નિષ્ફળ જવાનું આ કારણ છે એનું અહીંયા માર્ગદર્શન છે. એવો જ એક બીજો પ્રસંગ ભાઈ, એવો પ્રશ્ન આવ્યો હતો, એ પણ નાની ઉંમરના ભાઈ હતા. યુવાન માણસ હતા ને બહુ મોટો ધંધો એમ્બ્રોઇડ સુધીનો સંભાળતા હતા. પણ અમે તો આમાં ઘૂસી જઈએ છીએ. બધું ઠીક છે, ક્યારેક ક્યારેક વાંચવાનું કે મળવાનું કે સાંભળવાનું બને છે, પણ ધંધા વેપારમાં પડીએ છીએ ત્યારે તો આ બધું કાંઈ રહેતું નથી. એમ થાય છે કે કાંઈક બરાબર નથી થતું, પણ કરવું શું? જ્યાં લાખો કરોડોની આવન જાવન હોય અને અત્યાર સુધી એની ગંભીરતા, એનું મૂલ્ય ઘણું સમજાણું હોય અને ઘણી સિન્સિયરિટીથી ધંધો સંભાળતા હોય, કરવું શું? ત્યાં તો રસ પડી જ જાય, બીજું કાંઈ થાય નહીં, કરવું શું? પણ આમાં ખરી વાત એ છે કે આપણે મુખ્યતા કોને આપે છે? અમે તો સ્વાધ્યાયમાં, નિત્ય સ્વાધ્યાયમાં આ વિષય ખાસ લઈએ છીએ કે બે જ પ્રાયોરિટી છે, એક ફર્સ્ટ એન્ડ લાસ્ટ, સેકન્ડ પ્રાયોરિટી ક્યાંય નથી. જ્યારે ઉદયના કાર્યો, સાંસારિક કાર્યો ફર્સ્ટ પ્રાયોરિટીમાં છે તો ધર્મ સાધન બાહ્ય પ્રવૃત્તિથી ગમે તેટલું કરવામાં આવે તો લાસ્ટ પ્રાયોરિટીમાં કરવામાં આવે છે, અને તેથી આત્મકલ્યાણ સધાતું નથી. પછી સ્વાધ્યાય કરે કે ભક્તિ કરે, પૂજા કરે કે દાન દે કે તત્વજ્ઞાનના પુસ્તકો વાંચે કે ગમે તે કરે કે ઉપવાસ સંયમ આદિ ગમે તે કરે, એ લાસ્ટ પ્રાયોરિટીમાં થાય છે બધું. જો ટોપ પ્રાયોરિટીમાં થાય, ફર્સ્ટ પ્રાયોરિટીમાં થાય, તો ઉદયના કાર્યો લાસ્ટ પ્રાયોરિટીમાં જવા જોઈએ, સેકન્ડ પ્રાયોરિટીનો સવાલ નથી અહીંયા ક્યાંય. આમ ચેન્જ ઓફ પ્રાયોરિટી થવાની જરૂર છે. પછી જુઓ કે કાર્યો તો જે થાય છે એ ઉદય પ્રમાણે થાય છે, નફો નુકસાન પણ ઉદય પ્રમાણે થાય છે, એટલે બુદ્ધિ પ્રમાણે નથી થતું. પ્રયત્ન પ્રમાણે થતું હોય તો કોઈ કોઈને બજારમાં બહેવા જ ન દે, પોતાના હરીફને કોઈ બહેવા દે, ગડબડ મોટી છે અહીં તો શું. પણ કોઈની બુદ્ધિ પ્રમાણે કે ઈચ્છા પ્રમાણે કાંઈ થતું નથી, થાય છે બધાને પૂર્વ પ્રારંભ યોગ અનુસાર થાય. પણ એટલો એની મુખ્યતા આપીને જીવ રસ લે છે, એટલો રસ લે છે, એટલો રસ લે છે કે આખે આખો ડૂબી જાય છે. પરિણામ એ આવે છે કે જે કાંઈ ઉપર છલ્લું આત્મકલ્યાણ માટે કરવા યોગ્ય સમજાણું એવું કાંઈ પણ કાર્ય કરે, જેને જે ઠીક પડે, એટલે કે સ્વચ્છંદે ઠીક પડે, એટલે એનો અર્થ શું? નાનીની આજ્ઞા અનુસારની પણ સ્વચ્છંદે એ કોઈ દિવસ સફળ થાય નહીં. અનંતકાળ એમાં જ ગયો છે કે આ જીવે ધર્મ પ્રવૃત્તિ પણ સ્વચ્છંદે કરી છે, એટલે પોતાને મન ફાવે તે રીતે કરી છે, જ્ઞાનીની આજ્ઞા એ કરી નથી. એ બહુ સરસ વાત કરી છે. 466માં કૃપાળુદેવી એક સરસ સુંદર માર્ગદર્શન આપે છે. 466 પત્રાંક પાનું 382 પેરેગ્રાફ નંબર 6 માં નંબર આપ્યા છે. એમાં જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કલ્યાણ થાય કે યોગથી કલ્યાણ થાય, આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. કેવું સરસ માર્ગદર્શન. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી, સત્સંગે કરીને શબ્દ એ નથી વાપર્યો. પરમ સત્સંગનો અર્થ એ છે કે જે જીવ અત્યંત સુપાત્ર થઈને જ્ઞાની પુરુષની સમીપે જાય છે, એનો અંતેવાસી રહીને ચરણ સાનિધ્ય સેવે છે, એ જીવને સત્સંગ નથી મળતો, પણ જ્ઞાની પ્રત્યેથી પરમ સત્સંગ મળે છે. એટલે એકદમ એનું આત્મકલ્યાણ થાય એવા રહસ્યો એને જ્ઞાની પાસેથી મળે છે. તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે, ઉપર ઉપરના સત્સંગથી પણ એ વાત સમજવામાં આવતી નથી. માટે તેવા વિકલ્પ કરવા મુમુક્ષુ એ મૂકી દેવા અને છોડી દેવા, નહીતર ઉન્માર્ગે ચડી જતા વાર લાગશે નહીં. આ જાય છે ને બધા શિબિર બિબિરમાં વિપશ્યના ને પરીક્ષામાં ને કૃપાળુદેવ ના પાડી છે કે નહીં, જ્ઞાની પુરુષની આજ્ઞા એ ચાલ. ધ્યાનનું સ્ટેજ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછીનું છે, અથવા સમ્યક દર્શન પ્રાપ્ત થતા થવાની અનુસંધાનમાં છેલ્લી ક્ષણોનું છે, અથવા સમ્યક સન્મુખતામાં આવ્યા પછીના પીરિયડનું છે. એ પહેલા આત્મ પદાર્થ જ્ઞાનમાં આવ્યા પહેલા ધ્યાન કોનું કરશે? કઈ ચીજનું ધ્યાન કરશે? કલ્પના ચડી જશે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ હોય છે, 128માં લીધું. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ હોય છે, સત્સંગ પહેલા ઉપાસો એમ કે છે. પછી આત્મ પદાર્થનો નિર્ણય થયા પછી એમાં ઓળખપૂર્વક એકાગ્રતાનો પ્રસંગ આવે છે. એ પહેલા જે કાંઈ ધ્યાન થશે એ તો ભૂતગળોનું થશે, કે શરીરને આમ રાખવું, ડોકને આમ રાખવી, શ્વાસોશ્વાસને આમ કરવું, ફલાણું આમ કરવું, પ્રાણાયામ આ રીતે કરવું, પવનને આ રીતે રોકવું, આ રીતે છોડવું, આમ કરવું તેમ કરવું. જોયા કર પણ શું, આ બધું ભૂતગળને જોયા કરવાનું છે કે આત્માને જોયા કરવાનું છે? આત્મા તો જ્ઞાનમાં આવ્યો નથી, જોશે હું. પેલું ઓળખાણ કેમ થાય? ઓળખાણ થઈને પ્રતિભાસ આવ્યો હોય, ભાવ ભાષણ આવ્યું હોય તો ધ્યાન થવાનો પ્રસંગ. ના, એમાં ધ્યાનના પ્રયોગો ને યોગના પ્રયોગો, યોગ મજમચન કાયાના પ્રયોગો છે અને ધ્યાન પરિણામનો પ્રયોગ છે એમ છે. ધ્યાન છે એ એકાગ્રતા કોન્સન્ટ્રેશનનો પ્રયોગ છે, અને યોગ છે મન વચન કાયાની પ્રવૃત્તિનો પ્રયોગ છે. અને એને એક સાથે બંનેને જોડીને ધ્યાન અને યોગના પ્રયોગ કરાવી અને પરિણામની ચંચલતા ઘટાડવામાં એ બધા પ્રયોગો અત્યારે થાય છે. પણ એ પ્રયોગો આ ભૂમિકાના વિષય નથી. અક્રમે વસ્તુને સાધવા જાય તો વસ્તુ સધાય નહીં, ક્રમથી વસ્તુ સધાય છે. કેમ કે આ એક વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં તો વિજ્ઞાન અનુસાર એનો વૈજ્ઞાનિક પ્રોસેસ થવો જોઈએ. શેરો બનાવવો હોય તો ઘી, લોટ ને સાકર એક હારે કાંઈ ચૂલા ઉપર ચડાવી ન દેવાય. પહેલાં લોટના ને શેકવો પડે, દાણો બરાબર શેકાય, પછી એની અંદર સાકરનું પાણી નાખે. એક હારે ત્રણેયને ચૂલા ઉપર ચડાવે તો ત્રણેય બગડે, ન ખાવા જેવું રહે કે ન વાપરવા જેવું રહે. સમય ને બળતણ બગડે, એ પાંચ બગડે, ત્રણ તો એ ચીજ બગડે, ને બે સમય ને બળતણ, બીજા બે બગડે. એ બધું પાયા વગરનું ચણતર છે અને એથી કદી કોઈને લાભ થતો નથી. એટલે અહીંયા એમ કહે છે કે તે કારણોને મુખ્ય કરીને કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી. તે કારણોને એટલે ઉદયના ભાવોને વિચારીને, અભિપ્રાયને કેળવીને, આત્મકલ્યાણનું પોતાનું ધ્યેય નિશ્ચિત કરીને, દ્રઢપણે નિશ્ચિત કરીને ઉદય કાર્યોને ગૌણ કરી નાખવા જોઈએ. છોડવાનો અત્યારે પ્રસંગ નથી, ગૌણ કરી નાખો તો બહુ મોટી વાત છે, છૂટવું પછી સહજ છે. પણ મુખ્યતા રહી છે ને ત્યાગ કરી નાખે, મુખ્યતા છૂટી નથી ને ત્યાગ કરી નાખે, એ ત્યાગ કદી સફળ થતો નથી. એટલે એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય. પોતાની મેળે કરવા જાય સ્વચ્છંદે પ્રવૃત્તિ, અથવા અજ્ઞાની ગુરુના માર્ગદર્શનથી કે દોરવણીથી દોરાઈને કરે તો પણ જીવને નુકસાન થવાનો સંભવ છે. એમ અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. આ પ્રકારે જો પ્રતિબંધરૂપ નુકસાનનું આવરણનું કારણ જાણીને અને તેની ગૌણતા ન કરવામાં આવે તો પ્રવૃત્તિમાંથી અવકાશ એટલે ખાલી જગ્યા જ પ્રાપ્ત થાય નહીં. હવે ખાલી જગ્યા નથી તો આ બધી વાત અડે ક્યાં, સ્થાન ક્યાં પામે? આપણે આત્મકલ્યાણ માટે સમ્યક દર્શન જોઈએ છીએ, પણ સમ્યક દર્શન આપનાર કોઈ આવે તો લઈને રાખવું ક્યાં એની કોઈ વાત નક્કી કરી છે? જગ્યા તો કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઘરે દાગીના લાવવા હોય તો દાગીના ક્યાં મૂકશું એ પહેલાં નક્કી કરવું પડે. એને કંઈ બારીમાં રેઢા મૂકીને કંઈ કોઈ રહેતો નથી. પહેલાં એની વ્યવસ્થા કે ભાઈ કબાટ છે, કબાટમાં ખાના છે અને ચાવી છે, બધું બરાબર છે તો ભારે ચીજ લાવીને ઘરમાં મૂકીએ. એમ સમ્યક દર્શન આવે તો એને રાખવું ક્યાં એ પહેલાં નક્કી કરવું પડશે. જોઈએ છીએ એટલું કામમાં ના આવે, એને ક્યાં રાખવું છે, કેવી રીતે રાખવું છે એ પહેલાં એની પાત્રતાને કેળવવી પડે છે, નહીંતર એમાં અવકાશ હોતો નથી. નહીંતર એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં, પ્રવૃત્તિમાંથી ખાલી જગ્યા થાય નહીં. બાહ્ય પ્રવૃત્તિ છૂટી હોય ને સ્વાધ્યાયમાં, પણ અંદર ચાલતું હોય એનું શું કરવું? અંદરના દોરડાના કનેક્શન બધા એમને ઊભા છે, એનું શું કરવું? કે મુખ્યતા ને ગૌણતાના ફેરફાર થયા સિવાય આ વાત અંદરમાં સ્પર્શશે નહીં, ઉપર ઉપરની અસર રહેશે નહીં અને અંદરમાં સ્પર્શશે નહીં. અને કદી અત્યાર સુધી અનંતકાળ જે નિષ્ફળતામાં કાઢ્યો છે એવો આ એક ફરીને આવેલો અનંતકાળે આવેલો મનુષ્ય ભાવ એ પણ નિષ્ફળ જ સાબિત થઈ જશે. અને એ ન થાય એટલા માટે જ્ઞાની પુરુષોએ આ કરુણા કરી છે. જો સંભાળવા જેવું છે, મુખ્ય ગુણનો વિષય બહુ ઘણો વિસ્તારવાળો છે અને ઘણો ઊંડો છે, પણ એ સમજવા જેવો વિષય છે કે મુખ્ય ગુણ કેમ થાય છે, કેવી રીતે થાય છે, એનું કારણ શું છે. જ્યાં સુધી જીવ ધ્યેય બદલે નહીં, બે ત્રણ મિનિટ છે સંક્ષેપમાં લઈ લઈએ, અનાદિથી જીવને સંસારનું ધ્યેય છે ને મોક્ષનું ધ્યેય થયું નથી. ધ્યેય બે જ હોય, ત્રીજું ધ્યેય નથી. સંસારના ધ્યેયને ટાળીને એ જગ્યાએ મોક્ષનું ધ્યેય કરવામાં આવે તો જ મુખ્યતા આવે, નહીં તો મુખ્યતા ના આવે ને અભિપ્રાય પલટાય નહીં. અને એ મુખ્યતા ન આવે ત્યાં સુધી સંસાર પ્રવૃત્તિ મુખ્યપણે થાય ને ધાર્મિક પ્રવૃત્તિ ગૌણપણે થાય, કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. આ પરિસ્થિતિ આવે. આ જગ્યાએ કૃપાળુ દેવે અત્યંત મહત્વની વાત કરી છે, અત્યંત મહત્વની વાત કરેલી છે. એ પડખું જ્યાં સુધી સંભાળવામાં નહીં આવે ત્યાં સુધી ધાર્મિક ક્ષેત્રમાં કરેલી પ્રવૃત્તિના બધા પડખા ઉપર કોઈ અસર આવવાનો સંભવ નથી, શક્યતા નથી. એ સારી રીતે સમજી લેવા યોગ્ય છે. વિશેષ રીતે